એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં ફરી સ્વાગત. આજે આપણે એક એવા વિચારની ઊંડી વાત કરવાના છીએ જેણે એમ કહી શકાય કે સાહિત્ય અને કળાને જોવાની આપણી દ્રષ્ટિને ખરેખર હચમચાવી નાખી.
હા, બિલકુલ.
વાત છે ફ્રેન્ચ વિચારક રોલા બાર્થ્સના 1977માં લખાયેલા બહુ જ પ્રખ્યાત નિબંધ લેખકનું મૃત્યુની, એટલે કે ધ ડેથ ઓફ ધી ઓથર.
ભલે નાનકડો નિબંધ છે, પણ એના વિચારોમાં શું કહેવાય, ગજબની તાકાત છે.
સાચી વાત.
અને આજે પણ આટલા વર્ષો પછી પણ આ વિચાર એટલો જ, કદાચ એનાથી વધુ પ્રસ્તુત લાગે છે.
કેમ એમ?
કારણ કે આ નિબંધ સીધો સવાલ એ પૂછે છે કે આપણે જે વાંચીએ છીએ, જે જોઈએ છીએ, જે સાંભળીએ છીએ, એનો અસલી મતલબ, એનો અધિકાર કોનો, નક્કી કોણ કરે?
મતલબ કે લેખક કે સર્જક.
હા, શું એ લખનારનો છે, બનાવનારનો છે, કે પછી આપણો, એટલે કે વાચકનો, દર્શકનો?
બરાબર. અને આજના જમાનામાં તો આ સવાલ બહુ જ મહત્વનો છે.
એકદમ.
વિચારો ને, આ ડિજિટલ યુગમાં એક જ ફોટો હોય કે વિડીયો કે પછી પેલી ટ્વીટ, એના હજારો મતલબ નીકળે છે.
હા, અને મીમ્સ બને, રીમિક્સ થાય.
બરાબર. તો શું કોઈ પણ રચનાનો એક જ પેલો સ્થિર અર્થ હોઈ શકે ખરો? બાર્થ્સનો આ નિબંધ આપણને આ મુદ્દા પર નવેસરથી વિચારવા મજબૂર કરે છે, ખરું ને?
ચોક્કસ.
તો જેમણે આ ક્રાંતિકારી વિચાર આપ્યો એ રોલા બાર્થ્સ હતા કોણ? એમનો જન્મ 1915માં, અવસાન 1980માં. 20મી સદીના ફ્રાન્સના બહુ જ પ્રભાવશાળી વિચારક હતા.
હા, સાહિત્યિક સિદ્ધાંતકાર, ફિલોસોફર અને સેમિયોટિશિયન.
સેમિયોટિશિયન એટલે?
એટલે સંકેત શાસ્ત્રી, જે સંકેતો અને ચિહ્નોનો અભ્યાસ કરે, ભાષા કેવી રીતે કામ કરે, સંસ્કૃતિમાં અર્થ કેવી રીતે બને, એ બધું.
અચ્છા.
અને એમની ખાસિયત એ હતી કે કોઈ એક વિષય પૂરતા સીમિત નહોતા. ભાષાશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ફિલોસોફી, બધામાં એમની ગતિ હતી.
એટલે બહુ બધા દ્રષ્ટિકોણથી જોઈ શકતા હતા.
બરાબર. એટલે જ સંસ્કૃતિ અને સાહિત્યને બહુ ઊંડાણથી, અલગ અલગ ખૂણેથી સમજાવી શકતા. પેરિસની પેલી પ્રખ્યાત કોલેજ ધ ફ્રાન્સમાં તો એમના માટે ખાસ સાહિત્યક સંકેતશાસ્ત્રની ચેર પણ ઊભી કરાઈ હતી.
ઓ, અને એમના શરૂઆતના પુસ્તકો પણ જાણીતા હતા ને, પેલું માયથોલોજીઝ.
હા, માયથોલોજીઝ. એમાં એમણે રોજબરોજની વસ્તુઓ જેમ કે રમકડા, જાહેરાતો, કુસ્તી, એમાં છુપાયેલા સાંસ્કૃતિક અર્થો, પેલી મિથ કેવી રીતે બને છે એ બતાવ્યું.
મતલબ સામાન્ય દેખાતી વસ્તુઓ પાછળના ઊંડા અર્થો.
હા, એ બતાવે છે કે એમની નજર કેટલી પારખું હતી.
તો પછી લેખકનું મૃત્યુ જેવો, શું કહેવાય, ધડાકાભેરનો વિચાર રજૂ કરવા માટે એ આટલા સક્ષમ કેમ હતા? શું હતું એમનામાં?
જુઓ, એનું કારણ એ હતું કે એમની પાસે બેવડી સમજ હતી. એક તરફ એ પરંપરાગત સાહિત્ય વિવેચનાને બરાબર જાણતા હતા. પેલી રીત જે લેખકના જીવન, એના ઈરાદાઓ, એ બધાને બહુ જ મહત્વ આપે.
હા, કે લેખકે શું વિચારીને લખ્યું હશે.
બરાબર. અને બીજી તરફ એ સમયે ભાષા અને અર્થ વિશે નવા વિચારો, નવા સિદ્ધાંતો આવી રહ્યા હતા. ખાસ કરીને ફર્ડિનાન્ડ ધ સસ્યોર જેવા ભાષાશાસ્ત્રીઓના વિચારો.
સસ્યોર, એમણે શું કહ્યું હતું?
સસ્યોરે કહ્યું કે શબ્દ અને એના અર્થ વચ્ચેનો સંબંધ કુદરતી નથી, એ તો સમાજે નક્કી કરેલો એક જાતનો કરાર છે, એટલે કે અર્થ સ્થિર નથી.
ઓકે. એટલે બાર્થ્સ પાસે પરંપરાગત અને આધુનિક બંને વિચારની સમજ હતી.
હા, અને એમની સેમિયોટિક્સ, એટલે કે સંકેતશાસ્ત્રની જે પકડ હતી, એના કારણે એ લેખક, લખાણ અને વાચક આ ત્રણેય વચ્ચેના સંબંધને એકદમ નવી રીતે જોઈ શક્યા. અને એને વ્યક્ત કરવા માટે જરૂરી વૈચારિક સાધનો પણ એમની પાસે હતા.
અને એ સમય પણ એવો હતો ને જ્યારે વિચારો બદલાઈ રહ્યા હતા, પેલું સ્ટ્રક્ચરલિઝમથી પોસ્ટ સ્ટ્રક્ચરલિઝમ.
બિલકુલ. સ્ટ્રક્ચરલિઝમમાં બધું એક નિશ્ચિત માળખામાં જોવાતું હતું, જ્યારે પોસ્ટ સ્ટ્રક્ચરલિઝમ કહેતું હતું કે અર્થ વધુ છૂટો છે, સંદર્ભ પર આધાર રાખે છે, સ્થિર નથી. બાર્થ્સ આ બદલાવના સાક્ષી પણ હતા અને એમાં એમનો ફાળો પણ હતો.
સમજાયું. તો ચાલો હવે નિબંધના હાર્દ પર આવીએ. મુખ્ય વાત શું છે?
એમના મુખ્ય ઈરાદો એ પરંપરાગત ખ્યાલને તોડવાનો છે કે લેખક એટલે કોઈ મહાન પ્રતિભા, કોઈ જીનિયસ જે પોતાના લખાણનો એકમાત્ર સર્જક છે. અને અર્થનો સ્વામી છે.
જાણે લેખક ભગવાન હોય અને એનું લખાણ એનો અંતિમ સંદેશ.
બરાબર. બાર્થ્સ આ લેખક ભગવાનની જે સત્તા છે એને પડકારે છે. એ કહે છે કે આ વિચાર જ ખોટો છે.
હા, અને એટલે જ આપણે કોઈ કૃતિને સમજવા માટે લેખકે શું વિચાર્યું હશે, એના જીવનમાં શું બન્યું હશે, એ બધું જાણવાની જે કોશિશ કરીએ છીએ,
એ રીત બાર્થ્સના મતે મર્યાદિત છે. એટલું જ નહીં, ઘણીવાર ગેરમાર્ગે પણ દોરે છે.
તો પછી સાચી રીત કઈ?
બાર્થ્સ દલીલ કરે છે કે લખાણનો અર્થ એ લેખકે એમાં ભરી દીધેલી કોઈ ગુપ્ત વસ્તુ નથી કે જેને આપણે બસ ખોદીને કાઢવાની હોય.
અચ્છા, તો પછી?
અર્થ તો ત્યારે જ જન્મે છે જ્યારે વાચક એ લખાણને વાંચે છે. એ લેખક અને વાચકના મિલનની જે ક્ષણ છે ત્યાં અર્થ ઉત્પન્ન થાય છે.
ઓ, એટલે લેખક નહીં વાચક મહત્વનો.
હા, એ કહે છે કે લેખક કોઈ દૈવી સર્જક નથી પણ ફક્ત એક સ્ક્રિપ્ટર છે.
સ્ક્રિપ્ટર
એટલે
લખનાર,
જે ફક્ત પહેલેથી સમાજમાં મોજૂદ ભાષા, વિચારો, સાંસ્કૃતિક સંકેતો આ બધાને ભેગા કરીને ગોઠવે છે, વણે છે. નવું કશું સર્જતો નથી, ફક્ત સંકલન કરે છે.
તો પછી મુખ્ય સવાલ એ થયો કે લખાણનો અર્થ ખરેખર છે ક્યાં?
અને બાર્થ્સનો જવાબ એકદમ સ્પષ્ટ છે. એના ઉદ્ભવ સ્થાનમાં નહીં, એટલે કે લેખકમાં નહીં,
પણ એના ગંતવ્ય સ્થાનમાં, એટલે કે વાચકમાં.
બરાબર. અને આ નિબંધમાં એ કાર્ય, વર્ક અને ટેક્સ્ટ વચ્ચેનો ભેદ પણ સમજાવે છે. કાર્ય એટલે પેલી બંધ પૂરી થયેલી કૃતિ જેનો એક નિશ્ચિત અર્થ મનાય.
અને ટેક્સ્ટ?
ટેક્સ્ટ એટલે ખુલ્લું લખાણ જે અર્થઘટન માટે હંમેશા તૈયાર છે, જેના અનેક અર્થો શક્ય છે. અને રસપ્રદ વાત એ છે કે બાર્થ્સ કહે છે કે લેખકને આટલું બધું મહત્વ આપવાનો વિચાર પણ શું કહેવાય પ્રમાણમાં નવો છે.
એમ ક્યારથી આવ્યો આ વિચાર?
મહત્વની હતી, સમુદાય મહત્વનો હતો, લેખકની વ્યક્તિગત પ્રતિભા નહીં.
ચાલો આ દલીલને થોડી વધુ વિગતે સમજીએ. નિબંધની શરૂઆત કેવી રીતે થાય છે?
બાર્થ્સ શરૂઆત ફ્રેન્ચ લેખક બાલ્ઝાકની એક વાર્તા સારાસીનના ઉદાહરણથી કરે છે.
હા, એમાં શું છે?
એમાં એક પાત્ર છે જે દેખાવે સ્ત્રી જેવું છે પણ હકીકતમાં એક કાસ્ટ્રેટો છે, એટલે કે એક પુરુષ ગાયક જેની યુવાનીમાં નસબંધી કરાઈ હોય જેથી એનો અવાજ સ્ત્રી જેવો રહે.
ઓ,
વાર્તામાં જ્યારે આ ભેદ ખુલે છે અને એના વિશે કોઈ ટિપ્પણી આવે છે ત્યારે બાર્થ સવાલ પૂછે છે, આ કોણ બોલી રહ્યું છે? શું એ વાર્તાનો નાયક છે? શું ખુદ લેખક બાલ્ઝાક બોલી રહ્યા છે કે પછી સમાજનું કોઈ ડાહપણ બોલી રહ્યું છે કે કોણ?
અને જવાબ?
બાર્થ્સ કહે છે કે આ નક્કી કરવું અશક્ય છે. અને આ જ મુદ્દો છે, જેવી લખવાની ક્રિયા શરૂ થાય કે તરત જ લખનારનો જે વ્યક્તિગત અવાજ છે એ ગાયબ થઈ જાય છે.
એટલે લેખક પોતે લખાણથી અલગ થઈ જાય છે.
હા, બાર્થ્સ કહે છે લખાણ એ દરેક અવાજનો, દરેક ઉદ્ગમ બિંદુનો વિનાશ છે. લખાણ એક તટસ્થ જગ્યા બની જાય છે જ્યાં લખનારની ઓળખ, એનું વ્યક્તિત્વ ઓગળી જાય છે. એને જ તેઓ નૈર્વૈયક્તિકતા કહે છે.
જાણે લખાણ પોતે જ બોલી રહ્યો હોય, લેખક નહીં.
બરાબર. એટલે જ લેખકના જીવનચરિત્ર, એના ઈરાદાઓ, એના પત્રો, ડાયરીઓ, એ બધામાંથી લખાણનો સાચો અર્થ શોધવાની કોશિશ કરવી બાર્થ્સના મતે ફાલતુ છે.
એ તો જાણે કોઈ કુરિયર બોયના ઘરે જઈને પૂછીએ કે પેકેટમાં શું છે.
સરસ ઉદાહરણ. અને તેઓ ફ્રેન્ચ કવિ મલારમેને પણ ટાંકે છે જેમણે કહ્યું હતું, ભાષા બોલે છે લેખક નહીં, લેખક તો ફક્ત ભાષાને બોલવા દેવા માટેનું એક માધ્યમ માત્ર છે.
આ સમજાયું. પછી પેલી ઐતિહાસિક વાત આવે છે ને?
હા, પછી બાર્થ યેખતલા આ વિચારને ઐતિહાસિક સંદર્ભમાં મૂકે છે. તેઓ કહે છે કે લેખક એટલે કોઈ જીનિયસ જે પોતાના કાર્યનો માલિક છે. આ ખ્યાલ હંમેશાથી નહોતો.
એ તો આપણે વાત કરી.
હા, એ તો પશ્ચિમમાં મધ્યયુગ પછી, ખાસ કરીને મૂડીવાદ અને બુર્જવા મધ્યમ વર્ગીય વિચારધારા સાથે વિકસ્યો, જ્યાં વ્યક્તિગત માલિકી, વ્યક્તિગત પ્રતિભા આ બધાને બહુ મહત્વ અપાવવા લાગ્યો.
તો પહેલા કેવું હતું, દાખલા તરીકે આપણા ભારતમાં?
જુઓ, જૂના સમાજોમાં, પછી એ યુરોપ હોય કે ભારત, વાર્તા કહેનારાઓ હતા, કવિઓ હતા, ભાટચારણ હતા, પણ એમની પ્રતિભા કરતાં એમના પ્રદર્શન, પર્ફોર્મન્સની કદર થતી.
મતલબ એ કેવી રીતે રજૂ કરે છે?
હા, વાર્તા કોણે રચી એના કરતાં એ કેવી રીતે કહેવાઈ રહી છે એ વધુ મહત્વનું હતું. વાર્તાઓ તો મોટે ભાગે સમુદાયની સહિયારી મિલકત ગણાતી એટલે લેખકનો આ જે ભવ્ય વ્યક્તિવાદી ખ્યાલ છે એ એક ઐતિહાસિક નિર્માણ છે, કોઈ કુદરતી કે શાશ્વત સત્ય નથી.
ઓહ, આ તો ખરેખર રસપ્રદ વાત છે. જો લેખકનો ખ્યાલ જ ઐતિહાસિક છે તો પછી એના પર આધારિત જે આખી વિવેચના પદ્ધતિ છે એ પણ પ્રશ્નાર્થ હેઠળ આવી જાય.
બિલકુલ, એ જ તો બાર્થ્સનો મુદ્દો છે. હવે આગળ તેઓ લેખક, ઓથર અને સ્ક્રિપ્ટર વચ્ચેનો તફાવત વધુ સ્પષ્ટ કરે છે.
હા, એ સમજાવો જરા.
લેખક ઓથર એટલે એ વ્યક્તિ જે લખાણ પહેલાં પણ અસ્તિત્વ ધરાવે છે, એ પોતાના વિચારો, પોતાની ભાવનાઓ, પોતાના અનુભવો લખાણમાં ઠાલવે છે. લખાણ એનું પ્રતિબિંબ, એની અભિવ્યક્તિ છે.
અને સ્ક્રિપ્ટર?
સ્ક્રિપ્ટર સ્ક્રિપ્ટર લખાણની સાથે જ જન્મે છે. એનો કોઈ ભૂતકાળ નથી જે લખાણને સમજવા માટે જરૂરી હોય. એ કોઈ વ્યક્તિ નથી, પણ એક કાર્ય, ફંક્શન છે લખવાનું કામ કરનાર.
જેમ કે?
કોઈ ટાઈપિસ્ટ કે કમ્પ્યુટર પ્રોગ્રામર. હા, કંઈક અંશે. જેમ પ્રોગ્રામર પહેલેથી અસ્તિત્વમાં રહેલી પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ કરીને કોડ લખે છે, તેમ સ્ક્રિપ્ટર પહેલેથી અસ્તિત્વમાં રહેલા સાંસ્કૃતિક કોડ્સ, ભાષાના નિયમો, વિચારો એ બધાનો ઉપયોગ કરીને શબ્દો ગોઠવે છે. તે કશું મૌલિક સર્જન નથી કરતું, પણ સંયોજન કરે છે.
આનાથી તો પછી લખાણની એટલે કે ટેક્સ્ટની વ્યાખ્યા પણ બદલાઈ જાય ને?
ચોક્કસ. લખાણ હવે કોઈ બંધ તિજોરી નથી જેમાં એક જ નિશ્ચિત ખજાનો એટલે કે અર્થ છુપાયેલો હોય. એ એક ખુલ્લું ટેક્સ્ટ બની જાય છે.
ખુલ્લું ટેક્સ્ટ?
હા, બાર્થ્સ એને એક બહુપરિમાણીય જગ્યા કહે છે જ્યાં વિવિધ લખાણો, જેમાંથી કોઈ પણ મૂળ નથી, એકબીજામાં ભળે છે અને ટકરાય છે.
બાપરે, બહુ બારે શબ્દો છે.
પણ એનો અર્થ સીધો છે. અને અહીં એમનું પેલું સૌથી પ્રખ્યાત વાક્ય આવે છે, ટેક્સ્ટ એ સંસ્કૃતિના અસંખ્ય કેન્દ્રોમાંથી ખેંચાયેલા અવતરણોનો વણાટ છે.
વાહ, અવતરણોનો વણાટ એટલે કે કશું જ સંપૂર્ણપણે નવું કે મૌલિક નથી, બધું ક્યાંક ને ક્યાંકથી ઉછીનું લીધેલું છે જાણે. આ તો આજના રિમિક્સ કલ્ચર જેવું જ થયું.
તમે બરાબર પકડ્યું. આ જ વિચાર પછીથી આંતરપાઠ્યતા, ઇન્ટરટેક્સ્ચ્યુઆલિટી તરીકે ખૂબ જાણીતો બન્યો. દરેક લખાણ એની પહેલાંના અસંખ્ય લખાણો, વિચારો, ફિલ્મો, ગીતો, સમાજના રીત રિવાજો આ બધા સાથે જોડાયેલું છે.
એટલે લેખક કોઈ એકલો અટૂલો જીનિયસ નથી,
પણ એક કુશળ સંપાદક કે ડીજે જેવો છે જે જુદા જુદા ટ્રેક્સને, જુદા જુદા તત્વોને લઈને કંઈક નવું મિશ્રણ તૈયાર કરે છે.
તો આ બધાનું અંતિમ પરિણામ શું? આટલી બધી વાત કરી કે લેખક ગૌણ છે, ટેક્સ્ટ ખુલ્લું છે, બધું વણાટ છે, તો પછી મહત્વ કોનું રહ્યું? સત્તા કોની પાસે ગઈ?
અને અહીં આવે છે બાર્થ્સનો સૌથી ક્રાંતિકારી અને એમ કહી શકાય કે સૌથી વિસ્ફોટક વિચાર.
કયો?
તેઓ કહે છે કે લખાણને જ્યારે આપણે લેખક સાથે બાંધી દઈએ છીએ, એના પર અંતિમ અર્થનું લેબલ મારી દઈએ છીએ, ત્યારે આપણે ટેક્સ્ટની જે અનંત શક્યતાઓ છે એને સીમિત કરી દઈએ છીએ.
એટલે કે લેખકનો ઈરાદો શોધવાની કોશિશ જ ટેક્સ્ટને મારી નાખે છે?
હા, એ ટેક્સ્ટને બંધ કરી દે છે, એને સ્થિર કરી દે છે. બાર્થ્સ કહે છે કે અર્થને મુક્ત કરો, એને નિશ્ચિત કરવાનો ઇનકાર કરો, એ જ સાચી ક્રાંતિ છે. એ દેવશાસ્ત્ર વિરોધી, એન્ટી થિયોલોજિકલ પ્રવૃત્તિ છે.
દેવશાસ્ત્ર વિરોધી એટલે?
કારણ કે એ લેખક ભગવાન અને એના દ્વારા અપાયેલા એકમાત્ર સત્ય એટલે કે નિશ્ચિત અર્થને નકારે છે.
અચ્છા, તો જો લેખક મૃત્યુ પામે છે, જો એની સત્તા જતી રહે છે, તો એની ખાલી પડેલી જગ્યા કોણ લે છે?
બરાબર, આ જ સવાલ બાર્થ્સ પૂછે છે અને પછી પોતે જ ઘોષણા કરે છે. અને આ વાક્ય તો અમર થઈ ગયું છે. લેખકનું મૃત્યુ એ વાચકના જન્મની કિંમત છે.
શું વાત છે, જબરદસ્ત! એટલે કે આખી બાજી પલટાઈ ગઈ. ખરી સત્તા હવે વાચકના હાથમાં.
હા, વાચક હવે માત્ર નિષ્ક્રિય રીતે અર્થ ગ્રહણ કરનાર નથી રહ્યો. વાચક એ જગ્યા છે, એ કેન્દ્ર છે જ્યાં ટેક્સ્ટના બધા સાંસ્કૃતિક સંકેતો, પેલા અવતરણોનો વણાટ ભેગા થાય છે અને અર્થ ધારણ કરે છે.
એટલે ટેક્સ્ટની સાચી એકતા લેખકમાં નહીં પણ વાચકમાં છે.
બરાબર, વાંચવું એ હવે એક સર્જનાત્મક ક્રિયા બની જાય છે, અર્થનું ઉત્પાદન બની જાય છે. દરેક વાચક પોતાની રીતે ટેક્સ્ટને જીવંત કરે છે.
ઓકે, તો આ આખી જે વિચારયાત્રા આપણે કરી એમાંથી જો મુખ્ય સંદેશ તારવવા હોય તો શું કહી શકાય? પહેલું તો મને લાગે છે કે અર્થનું લોકશાહીકરણ થયું.
હા, બરાબર.
મતલબ કે હવે કોઈ મોટા પ્રોફેસર કે વિવેચક જ કે આનો આ જ મતલબ છે એવું નહીં. દરેક સામાન્ય વાચક પોતાના અનુભવ, પોતાની સમજણ પ્રમાણે અર્થ તારવી શકે છે અને એ અર્થ માન્ય ગણાય.
અને આજના જમાનામાં આ બહુ જ મહત્વનું છે. આપણે રોજે રોજ વોટ્સએપ પર, સોશિયલ મીડિયા પર કેટલાય મેસેજ, ફોટા, વિડીયો જોઈએ છે. એનો સાચો અર્થ શું કોણ નક્કી કરશે?
હા, ફેક ન્યૂઝના જમાનામાં તો આ સમજ બહુ જરૂરી છે.
બીજો મુદ્દો છે પેલો આંતરપાઠ્યતાનો, એટલે કે કશું જ સંપૂર્ણપણે મૌલિક નથી. દરેક વિચાર, દરેક રચના પહેલાના વિચારો અને રચનાઓ પર આધારિત છે. એ જ છે અવતરણોનો વણાટ.
આ તો આજના જમાનામાં એકદમ દેખીતું છે. મીમ્સ જુઓ, રીમિક્સ ગીતો સાંભળો, ફિલ્મોના સિક્વલ, પ્રિક્વલ બને છે.
હા, આ બધું એ જ દર્શાવે છે કે આપણે સતત જૂનામાંથી નવું સર્જીએ છીએ. એટલે કોઈ લેખક કે કલાકાર એકલો અટૂલો જીનિયસ નથી, પણ એક મોટા સાંસ્કૃતિક પ્રવાહનો હિસ્સો છે.
ત્રીજું, વાચક હવે નિષ્ક્રિય નથી પણ સક્રિય છે. વાંચતી વખતે આપણે ખાલી માહિતી લેતા નથી, પણ આપણી સમજણ, આપણા અનુભવો વડે એમાં સતત નવા અર્થો ઉમેરીએ છીએ, એની સાથે સંવાદ કરીએ છીએ.
જેમ આપણે મિત્રો સાથે કોઈ ફિલ્મ કે પુસ્તક વિશે ચર્ચા કરીએ ત્યારે કેવું થાય છે? દરેકનો મત અલગ હોય, દરેકને કંઈક જુદું દેખાયું હોય, એ જ તો સક્રિય વાંચન છે. પુસ્તક ક્લબો, ફેન ક્લબો આ જ કરે છે.
સાચી વાત.
અને ચોથો મુદ્દો, લેખકના જીવન કરતાં લખાણ પોતે વધુ મહત્વનું છે. કોઈ કલાકારે એની કૃતિ બનાવતી વખતે શું વિચાર્યું હશે એ જાણવું કદાચ રસપ્રદ હોઈ શકે, પણ એ જ એનો એકમાત્ર સાચો અર્થ નથી.
એટલે આપણે કૃતિનો આનંદ એના સર્જકની અંગત જિંદગી, એના વિચારો જાણ્યા વગર પણ લઈ શકીએ છીએ અને કદાચ લેવો જોઈએ. ટેક્સ્ટને મુક્ત કરવાની જરૂર છે.
બરાબર, લેટ ધ ટેક્સ્ટ સ્પીક ફોર ઇટસેલ્ફ.
આ વિચારો ખરેખર બહુ જ શક્તિશાળી છે અને બાર્થના કેટલાક વાક્યો તો એવા છે કે સૂત્ર જેવા બની ગયા છે. જેમ કે તેલું સૌથી પ્રખ્યાત,
લેખકનું મૃત્યુ એ વાચકના જન્મની કિંમત છે. એનો સીધો અર્થ એ જ કે જો વાચકને કેન્દ્રમાં લાવવો હોય, એને સક્રિય બનાવવો હોય, તો લેખકની જે પરંપરાગત સત્તા છે એને છોડવી પડે.
હા, અને બીજું પેલું, લખાણ એ દરેક અવાજનો, દરેક ઉદ્ગમ બિંદુનો વિનાશ છે. એ શું યાદ અપાવે છે?
એ યાદ અપાવે છે કે લખવાની ક્રિયા શરૂ થતાં જ લેખકની વ્યક્તિગત ઓળખ ભૂંસાઈ જાય છે અને લખાણ એક સ્વતંત્ર, નિર્વૈયક્તિક, ઇમ્પર્સનલ વસ્તુ બની જાય છે.
અને પેલું, ટેક્સ્ટ એ સંસ્કૃતિના અસંખ્ય કેન્દ્રોમાંથી ખેંચાયેલા અવતરણોનો વણાટ છે. આ તો જાણે આજના ઇન્ટરનેટ અને આપણી આસપાસની જોડાયેલી દુનિયાનું વર્ણન ન કરતો હોય.
બિલકુલ, એ આંતરપાઠ્યતાનો જ સાર છે. બધું જ એકબીજા સાથે જોડાયેલું છે, બધું જ બીજામાંથી બનેલું છે.
અને છેલ્લું, ટેક્સ્ટની એકતા તેના મૂળમાં નથી પણ તેના ગંતવ્યમાં છે.
હા, એટલે કે અર્થનો જે સંગમ છે, અર્થની જે એકતા રચાય છે, એ લેખકના ઈરાદામાં નથી રચાતી પણ વાચકના મનમાં, એના અર્થઘટનમાં રચાય છે.
આ બધું સાંભળવામાં તો બહુ રસપ્રદ લાગે છે, પણ આપણા રોજિંદા જીવનમાં પ્રેક્ટિકલી આ વિચારો ક્યાં કામ લાગે?
અરે, ઘણી બધી રીતે. પહેલું તો આપણે જે વાંચીએ, જોઈએ, સાંભળીએ છીએ તેના પ્રત્યે આપણો અભિગમ બદલાઈ શકે છે.
કેવી રીતે?
હવે આપણે લેખકનો સાચો મતલબ શું હશે એની બહુ ચિંતા કર્યા વગર આપણને એ કૃતિ કેવી લાગી, આપણા જીવન સાથે કેવી રીતે જોડાય છે, આપણા માટે એનો શું અર્થ છે, એના પર વધુ ધ્યાન આપી શકીએ છીએ. આપણું પોતાનું અર્થઘટન પણ વેલિડ છે, મહત્વનું છે.
એટલે થોડી સ્વતંત્રતા મળે વાંચવાની.
હા, બીજું, આજના ડિજિટલ યુગને સમજવામાં આ વિચાર બહુ જ મદદ કરે છે. મીમ્સ કેમ આટલા પોપ્યુલર થાય છે?
હા,
ફેન ફિક્શન કેમ લખાય છે? ગીતોના રિમિક્સ કેમ બને છે? કારણ કે લોકો મૂળ કૃતિને લે છે અને એના નવા અર્થો રચે છે, એની સાથે રમે છે, એના પર કંઈક નવું બનાવે છે. વાચક હવે સહસર્જક બની ગયો છે.
જાણે બાર્ન્સે આજના ઇન્ટરનેટ કલ્ચરની દાયકાઓ પહેલા આગાહી કરી દીધી હોય.
કહી શકાય. શિક્ષણમાં પણ આ બહુ ઉપયોગી છે.
શિક્ષણમાં કઈ રીતે?
શિક્ષકો ફક્ત લેખકની બાયોગ્રાફી કે એના ઈરાદાઓ ભણાવવાને બદલે વિદ્યાર્થીઓને ટેક્સ્ટ સાથે સીધો સંવાદ કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. તમને આ વાંચીને શું લાગ્યું, તમારા માટે આનો શું અર્થ છે, આવા સવાલો પૂછી શકે.
હા, એનાથી એમની પોતાની વિચારવાની શક્તિ, પેલી ક્રિટિકલ થિંકિંગ,
એ વિકસે.
બરાબર. અને જે લોકો પોતે કંઈક સર્જન કરે છે, લેખકો, કલાકારો, સંગીતકારો એમના માટે પણ આ વિચાર થોડી રાહત આપનારો છે.
એ કેવી રીતે?
પેલું એકદમ ઓરિજિનલ બનાવવાનું જે દબાણ હોય છે એ ઓછું થાય છે. તેઓ સમજી શકે છે કે તેઓ પણ એક મોટા સાંસ્કૃતિક પ્રવાહનો હિસ્સો છે અને એમના કામના અર્થો લોકો જુદી જુદી રીતે કરશે જ, અને એમાં કશું ખોટું નથી. મુખ્ય વાત છે કૃતિનું સર્જન કરવું.
હા, અને લોકો એને કેવી રીતે સ્વીકારે છે એ પછીની વાત છે. બરાબર. અને છેલ્લે રાજકારણ કે સમાચારોનું વિશ્લેષણ કરતી વખતે પણ આ દ્રષ્ટિ કામ લાગે. કોઈ નેતા શું કહેવા માંગે છે એના કરતાં એમના શબ્દોની લોકો પર ખરેખર શી અસર થાય છે, એમાં કયા છૂપા સંદેશાઓ છે, કયા સંકેતો વપરાયા છે, એ સમજવું વધુ જરૂરી બની જાય છે.
સાચી વાત છે. એટલે કે શબ્દો પાછળના ઈરાદા કરતાં શબ્દોની અસર વધુ મહત્ત્વની. મારા માટે તો આ આખી ચર્ચામાંથી સૌથી મોટો આહા મોમેન્ટ એ છે કે અર્થ કોઈ પથ્થરની લકીર નથી, પણ વહેતી નદી જેવો છે, અને આપણે વાચકો તરીકે એ પ્રવાહનો હિસ્સો છીએ અને એને દિશા પણ આપીએ છીએ. આ જાણવું ખરેખર એક પ્રકારની મુક્તિ અપાવે છે.
અને મને પેલી આંતરપાઠ્યતાની વાત ખૂબ સ્પર્શી ગઈ. એ વિચાર કે બધું જ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે, આપણે સતત એકબીજાના વિચારો અને શબ્દોનો ઉપયોગ કરીને જ આગળ વધીએ છીએ, એ દુનિયાને જોવાની એક સુંદર અને વધુ નમ્ર રીત છે. આપણે કોઈ ટાપુ નથી, પણ એક મોટા નેટવર્કનો ભાગ છીએ.
અંતે એક સવાલ શ્રોતાઓ માટે વિચારવા જેવો છોડી જઈએ. જો લેખક મૃત છે અને અર્થવાચક નક્કી કરે છે, તો શું એનો મતલબ એવો થયો કે કોઈ પણ અર્થઘટન ચાલે? શું ગમે તે મતલબ કાઢી શકાય? કે પછી ટેક્સ્ટ પોતે, એની ભાષા, એનું બંધારણ અમુક હદ બાંધે છે? અને જો એમ હોય તો એક જવાબદાર વાચક તરીકે આપણી ભૂમિકા શું હોવી જોઈએ? આના પર વિચારવા જેવું ખરું.
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.